સુરત મુનિ વર્ણન કરે પ્રતાપસિંહ. આ ભૂમંડળની અંદર પરમાત્મા પધારે છે, મહાપુરુષો પધારે છે, પોતાની ઈચ્છા પ્રમાણે લોકની અંદર વિચરણ કરે છે, પરંતુ પ્રતાપસિંહ પળે પળે એ જ વિચાર કરતા હોય છે, અનંત આત્માનું શ્રેય કેમ થાય. પ્રતાપસિંહ પોતાની જાતને ભૂલી જઈ અનંત આત્માના શ્રેયને માટે દાખલો કરતા હોય છે. આ પૃથ્વી પર હોય ત્યાં સુધી તો અનંત આત્માનું શ્રેય કરતા રહે છે, પણ અલોકમાંથી વિદાય લેતા લેતા પણ એ જ વિચારમાં હોય છે, હું ગયા પછી પણ અનંત આત્માનું શ્રેય કેમ થાય. પૃથ્વી પર જ્યાં સુધી હતો ત્યાં સુધી અનંત આત્માનું શ્રેય કર્યું છે, પણ હું ગયા પછી પણ મુમુક્ષુનો મોક્ષ કેમ થતો રહે, બસ એમને એમની જ ચિંતા હોય છે. પ્રતાપશે અનંત આત્માને તારવા માટે પ્રગટ થયેલા ભગવાન શ્રીહરિ એમણે અનેકવિધ સમય ઉત્સવો કરાવ્યા છે, મોક્ષની અનેક અનેક રીતિઓ પદ્ધતિઓ કાઢી છે. પ્રતાપશ્રી લાખોની સંખ્યામાં ગ્રસ્ત ભક્તોને સતયુગ જેવા જીવન જીવતા કર્યા છે, હજારો પરમહંસોને તૈયાર કર્યા છે. આ બધું જ નિર્માણ થયા પછી ભગવાન શ્રીહરિ વિચારી રહ્યા છે, ધૃતવતારમ યત્કાર્યમ તત્કૃતમ સકલમ કિલ, આ પૃથ્વી પ્રાયન મારે જે કાર્ય કરવાનું તે પૂર્ણ થયું છે, માટે હું આ લોકમાંથી વિદાય લઉં. પણ પ્રતાપશા વિચારની સાથે જ ભગવાન શ્રીહરિને વિચાર સ્ફુર્યો છે, તથાપિ ભાવિનામ નૃણામ કાર્યમ કિંચિત ધિત્તમ મયા, ભવિષ્યના થનારા જે મુમુક્ષુ છે એના મોક્ષનું કંઈક હું સાધન કરતો જાઉં, એને માટે કંઈક વિચારતો જાઉં. અને પ્રતાપશા વિચારની સાથે ભગવાન શ્રીહરિએ ત્રણ ગૂઢ સંકલ્પો કર્યા છે. પહેલો સંકલ્પ કરો છે, કારિત્વા મંદિરાણી, મારે હાથે મંદિરોના નિર્માણ કરાવું. પ્રતાપશ્રી બીજો સંકલ્પ કર્યો છે, મારે સ્થાને ધર્મકુળની અંદર શુદ્ધ ગુરુ પરંપરાની સ્થાપના કરું. અને પ્રતાપશ્રી ત્રીજો ગૂઢ સંકલ્પ કર્યો છે, હું મારી જાતે શાસ્ત્ર રચું, મારા પરમહંસની પાછળ શાસ્ત્રની રચના કરાવું. અને પ્રતાપશ્રી ભગવાન શ્રીહરિને હજુ તો મંદિર બંધાવવાનો જે સંકલ્પ થયો, ત્યાં તો ગઢપુરની અંદર અમદાવાદથી ભક્ત સમુદાય આવ્યો છે, હજુ તો જે મંદિરનો સંકલ્પ પૂછ્યો, અમદાવાદના ભક્ત આવીને ભગવાન શ્રીહરિને વિનંતી કરી છે. હજુ તો ભગવાન શ્રીહરિએ જે સંકલ્પ કર્યો અને અમારે ભવ્ય મંદિરના નિર્માણો કરવા છે, ત્યાં તો પ્રતાપશ્રી અમદાવાદના ભક્તોએ આવીને વિનંતી કરી, કૃપાનાથ અમારા પુણ્ય અંદર ભવ્ય મંદિરનું નિર્માણ કરાવો. ભગવાન સ્વામિનારાયણ આનંદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ ભક્તોની સાથે તમારું મંડળ લઈને અમદાવાદ જાઓ, મંદિરનું નિર્માણ કરાવો, ભવ્ય મંદિર તૈયાર થશે, મેં પ્રતિષ્ઠા કરવા આવશું. અને પ્રતાપશ્રી અનેક સંતોને સાથે લઈને આનંદાનંદ સ્વામી અમદાવાદ ગયા છે. કાળપુર ની અંદર પ્રાપ્ત થયેલી જમીન ની અંદર શુભ મુહૂર્ત જોડાવી પ્રતાપસિંહ મંદિર નો પાયો નાખ્યો છે, મંદિર નું ખાતમુહૂર્ત કર્યું છે. અંજો જોતાની અંદર તો પ્રતાપસિંહ ભવ્ય મંદિર નું નિર્માણ થયું છે. ભગવાન શ્રી હરિને સંદેશો મોકલાયો છે, કૃપાનાથ મંદિર પૂર્ણ થયું છે, પ્રતિષ્ઠા કરવા પધારો. હજારો સંતો ભક્તોની સાથે ભગવાન શ્રી હરિ અમદાવાદ પધાર્યા છે, કાંકરિયા પહોંચ્યા છે, ત્યાંથી ભવ્ય સ્વાગત સામૂહિક કરીને ભગવાન શ્રી હરિને કાળુપુર મંદિર સુધી લઈ ગયા છે. અને પ્રતાપસિંહ શુભ મુહૂર્ત જોઈને સંવત 1878 ના ફાગણ સુધી તૃતીયાને દિવસે ભગવાન શ્રી હરિ નરનારાયણ દેવની સ્થાપના કરી આરતી ઉતારી જયારે તાટક કર્યું છે, મૂર્તિમાંથી અધવો તેજના પૂજો વહેતા થયા છે, હજારો લોકોને આ પડી ગઈ છે. આ સ્તૂપની અંદર ભગવાન શ્રી હરિનો વાસ થઈ ચુક્યો છે. પ્રતાપસિંહ નરનારાયણ દેવનો મહિમા કહીને ભગવાન શ્રી હરિ ફરીવાર પાછા ગઢપુર આવ્યા છે. એ જ વખતે ભુજના ભક્તો આવ્યા છે. ભુજના ભક્તોએ ભગવાન શ્રી હરિને વિનંતી કરી છે, કૃપાના ભગવાન નગરે અસ્માકમ નર નારાયણાલયમ કાર્યતમ વયમ સેવામ કરિષ્યામુ ધનાદિના. કૃપાનાથ આપ અમારા અમદાવાદપુરની અંદર જેવું મંદિર બન્યું એવું ભુજમાં મંદિર તૈયાર કરાવડાવો. કૃપાનાથ આપ જો ભુજમાં મંદિર તૈયાર કરાવડાવશો તો સાંભળો, ધનથી અમે સેવા કરશું, તનથી પણ કરશું. ભુજના ભક્તો બહુ સરસ બોલ્યા છે, તનથી સેવા કરશું, ધનથી કરશું, આવું વચન કોઈ બોલ્યા નથી. અને ભક્તજનો ખરેખર ભુજના ભક્તોની ભાવના અજોડ ભાવના છે. આજે ત્યાં કરોડો રૂપિયાના મંદિરો નિર્માણ થાય, ધનથી એટલી સેવા કરે અને તનથી એટલી સેવા કરે. તમે દાદાને જોવો તો તમને એમ લાગે હાવ જૂના કપડાં પહેર્યા છે, માથે જૂની ટોપી ઘાલી છે અને એમ લાગે મજૂરી કરતા કરતા આવ્યા છે. પણ તમે એની સાથે ચર્ચામાં બેસો અથવા તો કોઈ ભક્તોની પાસે વાત જાણો ત્યારે ખબર પડે એ દાદા મંદિરમાં ટોપલા ઊંચકતા હોય પણ મંદિરમાં એક કરોડ રૂપિયાનું દાન હોય, એનું 1.5 કરોડ નું દાન હોય. કરોડ કરોડ ના દાન તો લાખડ દેનારા મળે. ખરેખર ભુજના ભક્તો એની ભાવના બહુ અજોડ છે, બહુ અજોડ છે. ધનથી સેવા કર્યા પછી સરળ રહેવું બહુ કઠિન છે. પછી થોડી સેવા કરી પછી બાપ થઈ દેહે એને બોલાવ્યો ન હતો, હલાવ્યો ન થાય. પણ ધન્ય હોજે ભક્તજને કરોડો રૂપિયાનું દાન દીધા પછી પાછા દાસ થઈને વર્તે, માલિક અમે ધનથી સેવા કરશું, ભગવાન નગરે અસ્માકમ નર નારાયણાલયમ. આપ જો ભગવાનનું મંદિર તૈયાર કરાવડાવશો, કાર્ય તમ વયમ સેવામ કરિષ્યામો ધનાદિના, અમે ધનાદિકથી સેવા કરશું. ભક્ત તમારા મનમાં સંકલ્પ થાય તો એ લોકોની પાસે રૂપિયા છે આપે જ ને. પણ યાદ રાખજો, આ શબ્દ જ્યારે બોલ્યા છે ત્યારે એની પાસે રૂપિયા નહોતા, રૂપિયા વાળો તો હવે થયા છે. નબળામાં નબળી સ્થિતિ કોઈની હોય ને તો બસ ભુજની હતી. મહારાજના સમકાલીન સમયમાં મહારાજે બંધાવેલા 6 મંદિરોમાં ગરીબમાં ગરીબ કોઈ મંદિર હોય તો ભુજ હતો, કારણ કે વરસાદ ઓછો થાય, રણ વિસ્તાર ટોપ છાણી જાય, આ પોઝિશન હતી હરિભક્ત. તોય મહારાજને કે મહારાજ અમે ધનથી સેવા કરશું, પણ સેવા કરીને મહારાજનો રાજી કોઈ થયો. જો અક્ષર જીવનદાસ સ્વામી બીજા મહંત્યા થયા, હરિભક્તોના દુઃખને જ્યારે જોઈ ન શક્યા ત્યારે સ્વામીએ મંદિરમાં થોડું ઘણું કાંઈ બેલેન્સ હતું તેમાં ટિકિટ ભાડું આપી અને બધાને આફ્રિકા મોકલી દીધા. અને આફ્રિકા જતા રહ્યો, જહાજમાં બેસી બેસીને આફ્રિકા આવી ગયા. મહિને બબે 3-3 મહિને જહાજો પહોંચ્યા. અને આફ્રિકા ગયા પછી ઘટના એવી ઘટી, ત્યાં સુખી થોડા થયા, પણ એ વખતે આફ્રિકાના રાજાનું સ્વપ્ન આવ્યું, વિદેશી પ્રજાને તું અહીંથી આંકી કાઢી નહોતું ને તો બધું તને તારું લૂંટી લેશે, થોડું ધીમો કરો માય. અને આ સ્વપ્ન થતા રાજે ફરમાન કર્યું, 1 મહિનામાં વિદેશી પ્રજા મારું આફ્રિકા છોડીને ભાગી જાય ને તો એનું ધને લૂંટી લઈશ, જાનથી મારી નાખીશ. ભક્તો ચિંતામાં હતા, પણ ભાઈ ભક્ત જયારે ભગવાન નો થાય ત્યારે ભક્તની ચિંતા ભગવાન કરે. ભગવાને પ્રેરણ ઇંગ્લેન્ડમાં કરી, ઇંગ્લેન્ડના ગવર્મેન્ટ, અને એ લોકોએ ફરમાન કર્યું કે જે લોકોને આફ્રિકા છોડો ને અહીંયા ઇંગ્લેન્ડ આવવું હોય તમે આવવા માટે પરમિશન આપીએ છીએ. પોતાના પ્લાનો મૂકી દીધા, જેને આવવાનું છૂટ છે, અને આવનારી વ્યક્તિને રહેવાની વ્યવસ્થા, એના ધંધાની બધી જ વ્યવસ્થા, એના ઘરની બધી જ વ્યવસ્થા અમે કરશું. અને હજારોની સંખ્યામાં લોકો સીધા આફ્રિકામાંથી ઇંગ્લેન્ડમાં ઉતરી ગયા. અત્યારે ઇંગ્લેન્ડની અંદર ટોટલ વસ્તી 6 કરોડની છે, આખા દેશની વસ્તી 6 કરોડની છે. હવે 6 કરોડ ની વસ્તી ની અંદર થી કચ્છના ગુજરાતી ભક્તો 8 લાખ છે, 8 લાખ ગુજરાતી અને કચ્છી જ બધા સીધા ઇંગ્લેન્ડમાં ઉતરી ગયા. અને પછી ભગવાન ખૂબ સૂચ્યા કર્યા, ઇંગ્લેન્ડમાં જે મંદિરો કર્યા છે આપણું મગજ કામ ન કરે. આ સભા મંડપ જોડા તે મંદિરના હોલો છે, મંદિરો આટલા આટલા મોટા, અંદર હોલ બેસવા માટે કથા કરવી તો બહાર મંડપ નો નાખવો પડે ને, મંદિરમાં જ થાય. આડે દિવસે તો બહુ મોટા ભક્તો ન હોય પણ શનિવારે રવિવારે મંદિરમાં જગ્યા ન મળે, શેખ વ્યાસપીઠ નડી જાય એટલી પબ્લિક બેઠી હોય એવા ભાવિક ભક્તો છે. અને ત્યાં ગયા પછી પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ એવું મોટું મંદિર નથી કે ભોજની મદદ વિના પૂરું થયું હોય, કોઈને ખાલી હાથે પાછો જવા ન દે. ઇંગ્લેન્ડ જાઓ તો ખાલી હાથે ન જાઓ, કચ્છમાં જાઓ ને આજે તોય ખાલી હાથે પાછો ન આવવા દે. એમ હૃદયમાં સહજ દાતારી છે અન ભક્તજનો, આપ્યાનું કોઈ દી ખૂટતું નથી, યાદ રાખજો. મોટા મોટા સંતો કહેતા વીવડાને પોસાય એટલો ઉલે છે ને તો વીવડો કોઈ દી ખાલી ન થાય, સમજાય? એને જેમ જેમ ઉલે છે તેમ એક ઈંચે ઓછો તો ન ઉતરે પણ તાજો થાય. એ વીરડામાંથી પીપના પીપ પાણીના ભરેલો તો વીવડો તેટલો ને એટલો રહે. અને જે વીવડામાંથી તમે એક ગ્લાસ પાણી ન ઉલે છો એમાં એક ટીપું પાણી અધિક અધર ચડે નહીં, અને પડેલું બધું જ પાણી એવું ગંદુ થઈ જાય કોઈના કામમાં ન આવે. એ પોતાને પ્રાપ્ત થયેલા ધનમાંથી ભગવાનના ભક્ત જ્યારે દાન કરે છે ત્યારે યાદ રાખજો, એમાંથી લેશ માત્ર પોતાની સંપત્તિ ઓછી નથી થતી, સંપત્તિ બચેલી શુદ્ધ થાય છે. અને જો દાન કરવામાં ન આવે તો એ પડી પડી સંપત્તિ ગંદી એવી થાય છે, પછી એના માધ્યમથી નહીં કરવાના કામો થાય છે. રોજના ભક્તો વાતને બરાબર સમજ્યા છે. ભગવાન સ્વામિનારાયણ કે કૃપાનાથ, કોઈ સંતને તમે મોકલો, માલિક ખાલી એને દેખરેખ રાખવાની છે, બાકી બધું જ કામ અમે કરશું. અત્યારે ભુજના ભક્તો પ્રોપર ભુજમાં જે મંદિર તૈયાર કરાવી રહ્યા છે, વડતાલ દેશમાં સરદાર મંદિર જેવું મંદિર નથી, અને ભુજ પ્રાંતમાં અમદાવાદ દેશમાં ભુજના મંદિર જેવું કે મંદિર નથી, ભવ્ય મંદિર બનાવી રહ્યા છે આરસ પથ્થરમાં, બહુ મોટું મંદિર, સભા મંડળ આવતા વર્ષે પ્રતિષ્ઠા છે. એટલે જો કે પ્રતિષ્ઠા ન કહેવાય, કારણ કે એના જ દેવ છે, એટલે ઉદ્ઘાટન આવતા વર્ષે લોકો રાખ્યું છે. જાજો, મૂળ સંપ્રદાયના કોઈ પણ સમયે ઉત્સવ થતા હોય એમાં જરૂર ને જરૂર લાભ લેજો. એ પછી ભુજમાં હોય તોય ભલે, અમદાવાદમાં હોય તોય ભલે, મૂળીમાં હોય તોય ભલે, જૂનાગઢમાં હોય તોય ભલે, ગઢપુરમાં હોય તોય ભલે, ધોલેરામાં હોય તોય ભલે, મૂળ મંદિરનો બહુ મહિમા સમજો. ભક્તજનો, શાસ્ત્રમાં મૂળ મંદિરનો જે મહિમા લખ્યો છે, આહા, હદ લખ્યો. ગોપાળન સ્વામીએ એની વાતમાં તૃતીય પ્રકરણની 9મી વાતમાં એમ લખ્યું છે, સ્વામી કે ભગવાન શ્રી હરિ એક દાડો વાત કરી, અમે સ્થાપિત કરેલા દેવો અને અમે સ્થાપિત કરેલા આચાર્ય શ્રી, એને તમે મોટા બહુ ન જાણો તો કાંઈ નહીં, વધારે મોટા ન સમજો તો કાંઈ નહીં, પણ બીજા અવતાર જેવા સમજ્યો. આમ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, અમે સ્થાપિત કરેલા દેવો ને અમે સ્થાપિત કરેલા આચાર્ય ને મોટા ન સમજો તો કાંઈ નહીં, બીજા અવતાર જેવા તો સમજો. અને ભગવાન સ્વામિનારાયણ કે અમે સ્થાપિત કરેલા દેવો માટે તમે દસો દિવસો ભાગ કાઢજો, અમારા આચાર્ય માટે તમને નામની રકમ કાઢજો. કોઈ દેવ ને આપતું હોય ને કોઈ આચાર્ય ને આપતું હોય ને ત્યારે વચ્ચે કોઈ પડે અને કોઈ સાધુ એમ કે અમને આપો, એનું અન્ય ગણું થઈને પાછું મળશે તમને. દેવની ઘેરી ક્યાં તાણ છે, આચાર્યની ઘેરી ક્યાં તાણ છે એમ કહી, અને દેવની પ્રત્યેક આચાર્ય પ્રત્યે આડોળું ભરાવી ભરમાવી દઈ, અને એ રકમ પોતે જો વાપરી નાખે તો સ્વામી વાતો એમ લખ્યું, ભગવાન શ્રી હરિ કહે એ પંચ મહાપાપ કરતા અધિક પાપિષ્ઠ બનશે, એના મોક્ષમાં બહુ ફેર પડી જશે. આ વાત જીવન દોરીરૂપ છે, જીવન પર્યંત નિભાવજો. તૃતીય પ્રકરણની 9મી વાત લખી છે. માટે ભક્તજનો, શ્રી હરિએ સ્થાપિત સંપ્રદાય એ બોર્ડરની અંદર રહી ભગવાનના ભક્તો ભજન કરશે, બહુ સાચું કહું છું. મૂળ સંપ્રદાયની બોર્ડરમાં જો રહેવું જોઈએ ને આખી જિંદગી જો ભજન કરવું હોય તો તમારે લખવું હોય ત્યાં લખજો. શ્રીજી મહારાજ તો સર્વોપરી ભગવાન છે, અને સર્વોપરી ભગવાને જે વિચાર્યું હોય, જે લખ્યું હોય, કોઈની તાકાત નથી એને 19-20 કહી શકે. કેવી અદભુત કલમ લખી, હું મારે હાથે મંદિરો બંધાવું, ધર્મ કોની અંદર આચાર્ય પદની સ્થાપના કરું, કેટલી અદભુત કલમ લખી. અન ભક્તજનો, મૂળ સંપ્રદાયમાં રહીને ભજન કરી ભગવાન સ્વામિનારાયણ રાજે કરવા હોય તો ધર્મકુળનો મહિમા સમજવો જ પડે. તમારી અંદર બધું જ હોત, એક ધર્મકુળનો મહિમા જો ન હોત તો હાથ ભાગમાં સત્સંગ વેચાઈ ગયો હોત. સમજાય તમને? હાથ ભાગમાં વેચાઈ ગયો હોત, અકબંધ રહી શક્યો. આ સત્સંગ, બહુગઢનો સત્સંગ અકબંધ રહી શક્યો, નાડોદા પરિવાર અકબંધ રહી શક્યો, એનું કોઈ જો કારણ હોય ધર્મકુળનો મહિમા. ને તો અનેક પ્રકારની વાતો થવા માંડી હોત, અને બીજાના મોટા થોડાક મંદિર જોયે તો ભખ લઈને ન્યા ઢગલો થઈ જાત. એક ધર્મકુળનો મહિમા ન હતો. જરાક દેશકાળ આવત એટલે એને પડતા મૂકી, ગોપીનાથજી મારને મુકત પડતા, અઢોરે જે ન્યા જાલર વગાડ હતા. સમજાય છે? એક જો ધર્મકુળનો મહિમા ન હોત, શ્રી મહારાજ અકબંધ આ સંપ્રદાયને સાચવવા માટે અદ્ભુત ધર્મકુળની સ્થાપના કરી છે. ભગવાનના ભક્ત, બહુ સાચું કહું છું, બધાનો ખૂબ મહિમા સમજો, પણ એ મહિમામાં ક્યારે પણ ધર્મકુળનો મહિમા ગૌણ ન થાય એનું ખૂબ ધ્યાન રાખશો. જિંદગીમાં કોઈ દી ગૌણ ન થાય, અમે તમને સ્વયં કહીએ છીએ, અમને પૂર્ણ વિશ્વાસ છે. આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એમાં ફેર નથી જ પડવાનો, પણ કદાચ કુબુદ્ધિ જાગે અને અમે કહેનારા મળીએ ને તોય પણ એ વાતને સ્વીકાર નહીં કરશો. જ્યાં સુધી ધર્મકુળની સાથે સમાજ છે એની સાથે વળગજો. એવા સંતો ભક્તોનો ખૂબ મહિમા સમજો, પણ લગાર એક આગ પાછા થાય એમ તો તે દાડે ધર્મકુળને વળગી રહેજો, જો તમારા મોક્ષને તમે ઈચ્છતા હો. ભૂગઢ આસ્થી નહીં, ભૂગઢ આસ્થી નહીં, શ્રીજીમારના સમકાલીન સમયથી ધર્મકુળને વાલવું છે અને ધર્મકુળ ભૂગઢના ભક્તને વાલવું છે. અમારા મોઢાના શબ્દો નથી, આજ કથા આવશે, ભગવાન સ્વામિનારાયણ ભૂગઢ પધારશે અને કોઈ ગાથા એવી નથી લખાણી, પણ ભૂગઢની ગાથા એ લખાણી. અહીંયા મારે જયારે પધારે ત્યાં ધર્મકુળે, ધર્મકુળ પરિવારે થાળ કર્યો છે અને મહારાજને આ ભૂગઢની અંદર જમાડ્યા છે. ધર્મકુળ તે દાડે પણ અહીંયા સાથે આવ્યું છે અને પ્રથમથી તમારા કાર્યની અંદર ધર્મકુળ સાથે ને સાથે છે. તમે ભાગશાળી છો, એ ભાગને સદૈવ માટે જાળવી રાખજો. પ્રતાપસિંહ ભુજના ભક્તોએ કહ્યું છે, કૃપાનાથ અમે ધનથી સેવા કરશું, તનથી સેવા કરશું, માલિક આપ અમારે આંગણે મંદિર બંધાવો. અન ભક્તજનો, પૂજ્ય કોઠારી સ્વામી પણ ટકોર કરી હતી, વાડી નિર્માણ થવાનું છે, ભવિષ્યમાં બહેનોના મંદિરનું પણ નિર્માણ કરવું છે, ધનથી ખૂબ સેવા કરજો, તનથી પણ કરશો. કારણ કે ઘણી ફેરી ધનથી કરેલી સેવા યાદ રહે છે અને ક્યારેક ક્યારેક તનથી થયેલી સેવા જિંદગી ભૂલાતી હોતી નથી. માટે બે પ્રકારે સેવા કરશો.